Brazo, bueno, bueno.
ના ના મિત્રો, દર વખતે આપણે શરૂ કરીએ છીએ તો મોલા બાપા તડકો મોકલે છે, પણ આજે મોલા બાપા ખુશી થઈને આપણા માટે બરકત મોકલી છે. એટલે જ એમ કોઈમાં વરસાદ પડે છે કે આપણા માટે બરકત બરકત થઈ પડે. આજના આવી વેધરમાં વરસાદમાં આપ મા મિત્રોએ આટલી મહેનત લઈ અહીંયા સૌ પધારેલા છો, જેના માટે ગોલ્ડન એજ ક્લબ કમિટી વતી આપનો ઘણો ઘણો આભાર માનીએ છીએ. અને આ આપના ઉત્તેજન થકી જ ક્લબમાં અમને પણ હિંમત આવે છે અને કામ કરવાનું દિલ થાય છે અને ઉત્સાહ મળે છે, જેથી આપે આ જે મહેનત આજે ઉઠાવી છે તેના માટે ફરીથી આપ સર્વેનો ઘણો ઘણો આભાર વ્યક્ત કરીએ છીએ. અને આશા રાખીએ છીએ કે હંમેશા તડકો વરસાદ ગમે તે હોય તમે જરૂર મહેનત કરીને હાજરી આપશો તો ક્લબને ઉત્તેજન મળશે. આજના આપનો વધારે ટાઈમ ન લેતા સ્પીકર વારસ સાહેબ રમઝાનભાઈ ડોસાણને તેમનો લેક્ચર શરૂ કરવા રજા આપીશ. પરંતુ આપ સદૈ એમને એટલા ઓળખો છો કે મને ખબર નથી એમને કંઈ ઇન્ટ્રોડક્શનની જરૂર હોય, છતાં મારી ફરજ પ્રમાણે હું બે બોલ બોલી અને એમને અરજ કરીશ કે એવણ પોતાનો લેક્ચર શરૂ કરે. વારસ સાહેબ રમઝાનભાઈ એ મોમ્બાસાના જાણીતા મુખી હુસેનભાઈ મેઘજી ડોસાના ફરજન છે અને તેમણે વર્ષો સુધી ઘણી જ ખિદમત કેન્યામાં બજાવી છે અને છેલ્લે તાંઝાનામાં પણ તેઓ રહેલા હતા અને ત્યાં પણ સેવા કરેલ છે. તેમણ મોમ્બાસા કાઉન્સિલના 8 વર્ષ સુધી મેમ્બર હતા અને પછી ઇસ્માઇલિયા એસોસિએશનના ચેરમેન તરીકે 12 વર્ષ તેમણે કેન્યામાં કામ કરેલ છે. તેમના વખતમાં મોલાના સુલતાન મહમદ શાહની તેમજ મોલાના હાજર ઇમામની અનેક પધરામણીઓ થયેલ હતી અને 2 વખતે પીર સબઝા અલી પણ પધાર્યા હતા. તેમણે એજ્યુકેશનમાં પણ કામ કરેલ છે અને ટાન્ઝાનિયામાં આઈપીએસ અને કોઓપરેટિવ સોસાયટીમાં પણ સેવા બજાવેલ છે. હાલમાં તેઓ વેનકુવર ખાતે વસે છે અને તેમના પરજન ફિરોઝ હમણાં ઇસ્માઇલિયા એસોસિએશનના ચેરમેન તરીકે નિમાયેલા છે અને આપણી વેનકુવરની રિજનલ કાઉન્સિલમાં બીસીની રિજનલ કાઉન્સિલમાં રાધર એવન ઇસ્માઇલિયા એસોસિએશનને રિપ્રેઝેન્ટ કરે છે. એમની આ નિમણૂક માટે આપ સર્વે વતી અને અમારી કમિટી વતી હું વારસ સાહેબ રમઝાનભાઈને ઘણી ઘણી મુબારકબાદીઓ પાઠવું છું. વારસિયાણીમાં ફાતમાબાઈ આપ જાણતા હો તો રાય કબીરદીનભાઈ લખુનને બેન થાય છે, એવણ પણ હંમેશા વારસ સાહેબને સાથ આપે છે અને દરેક સેવાઓમાં મદદ કરેલ છે. પણ હાલમાં એમનું એક્સિડેન્ટ થયેલ હતું, જેથી આપણે મોલાના હાજર ઇમામની દરગાહમાં દુઆ ગુજારી કરી કે મોલા વારસદારી ઇમામની સર્વે આફતો મુશ્કેલીઓ દૂર કરી શરીરની તંદુરસ્તી બક્ષે અને તેમની સર્વે નેક ઉમેદો પૂરી કરે. આજે અલવાય રાય સાહેબ ફતેલીભાઈ પણ અહીંયા પધારેલા છે, તેમજ ગોલ્ડન એજ ક્લબના મેમ્બરો અને આપ માવિત્રો સર્વે, તેમજ આપણા ચાચા જે હંમેશા આપણે માટે માઇક અરેન્જ કરી આપે છે અને બધાથી વહેલા આવી અને કામ શરૂ કરી નાખે છે, બધું આપણા માટે તૈયાર રાખે છે, સર્વેનો ઘણો ઘણો આભાર માનીએ છીએ. અને વોલેન્ટિયરો જે તો હંમેશા સેવા પહેલા આપે નહીં તો આપણું કામ જ ન ચાલે. ખુરશીઓ રાખવી, આપણા માટે ચાય બનાવવી, નાસ્તો લઈ આવો, બધું બધાને પીરસવું, એ માટે સર્વેનો ઘણો ઘણો આભાર માનીએ છીએ. અને વારસ સાહેબ પોતાના અનુભવનો જે આપણને હમણાં વિવેચન કરવાના છે અને બધા અનુભવ સંભળાવવાના છે, તેમનો વધારે ટાઈમ ન લેતા એમને હું રિક્વેસ્ટ કરું છું કે તે પણ પોતાનો લેક્ચર શરૂ કરે.
છે ત્યારે જુગમાએ ફરી ફરી જોયું, પણ જેને તોડે કોઈ ન આવી શકે, અને જે જે માગું તે તું દેવે એવા એવા જે આપણને લાડ લડાવી શકે એવા અમારા પ્યારા આકા આલે નબી ઔલાદે અલી નૂર મૌલાના શાહ કરીમ અલ હુસેની હાજરી મામના મુબારક નામ ઉપર સલવાત કરો. સૌથી પ્રથમ તો ગોલ્ડન એજ ક્લબની મેનેજિંગ કમિટીના ચેરમેન સાહેબા તથા સભાસદોનો હું આ તકે ખરા અંતકરણપૂર્વકનો આભાર માનું છું કે આજે આપ સમક્ષ રજૂ થવાની અને આ વિવેચન કરવાની મને એવન તરફથી તક આપવામાં આવેલી છે. મારા માટે જે અતિ સુંદર શબ્દો વારાશાણીમાં અત્યારે આપ સમક્ષ બોલેલા છે તેના માટે હું લાયક થાઉં એવી મૌલા પાસે હું દુઆ ગુજારી કરું છું, કારણ કે એમણે જે વખાણ કરેલા છે એમાં સેવા કેટલી હશે અને કુસેવા કેટલી હશે તે હું પોતે નથી કહી શકતો, પણ ઘણી ભૂલો આ હોદ્દાઓ દરમિયાન મારાથી થયેલી પણ હશે જે બદલ આપ પણ દરગુજર કરશો એવી હું આશા રાખું છું. મને આજથી ત્રણેક માસ પહેલા કમિટીના સભાસદ રાય ફાઝલભાઈ જ્યારે એપ્રોચ થયા કે મારે કંઈક વિવેચન કરવું ગોલ્ડન એજ કમિટીના સભાસદો સમક્ષ અને કયા સબ્જેક્ટ ઉપર કે કયો વિષય મારે લેવો એ પણ એમણે મને ઉલ્લેખ કરેલો. વિષય એ આપેલો હતો કે મારા જુદા જુદા હોદ્દા દરમિયાન મુંબાસા ખાતે આગા સુલતાન મહમ્મદ શાહની જે પધરામણીઓ થયેલી હતી તથા ત્યારબાદ મૌલાના શાહ કરીમ અલ હુસેની હાજરી મામની જે પધરામણીઓ થઈ એ વખતે જે જે મહત્વના બનાવો બનેલા હતા તથા એ વખતે મને જે અંગત અનુભવો થયેલા તેનું તથા પી સબજાલીની બે વખત ઇસ્ટ આફ્રિકા ખાતે જે મુલાકાતો થયેલી હતી એ માટે કંઈક મારા વિચારો અહીં રજૂ કરવા. આ વિષય બહુ જ સરસ હતો, પણ એ વખતે મેં એ વિષય ઉપર ચર્ચા કરવાની એમને મનાઈ કરેલી, અને મનાઈ કરવાનું કારણ એ હતું કે આ વિષયની અંદર એક મુખ્ય જોખમ એ હતું કે જ્યારે આ વિષય આપની સમક્ષ રજૂ થાય ત્યારે કંઈક પોતાના બણગા ફૂંકવાના હોય છે, અથવા તો જેને સેલ્ફ પ્રેઝ કહીએ છીએ કે જેને આપણે આત્મવખાણ કહીએ છીએ કે જે પોતાની જ ડફાંસો મારવાની વાત હોય એવો થવાનો બહુ સંભવ હતો, એટલે એ બીકને અંગે મેં એ રજૂઆત એ વખતે કાઢી પાડી નાખેલી. પણ ત્યારબાદ મહિના દિવસ પહેલા ફરીવાર એમણે મને એપ્રોચ થયેલા અને મારે જરૂર કંઈ બોલવું અને વિષય પણ જે આપેલો હતો એ ઉપર, ત્યારે મને એમ થયું કે હું આપ સમક્ષ આ ચોખવટ કરી અને પછી આ વિષય રજૂ કરીશ કે જેથી કરીને કોઈ ઉપર એ અસર ન થાય કે હું કોઈ મારા ખુદના વખાણ કરું છું, પણ મારા હોદ્દા દરમિયાન જે જે પ્રસંગો રજૂ થયેલા છે એ જ હું માત્ર તમારી સમક્ષ રજૂ કરીશ કે જે પ્રસંગો કદાચ અમુક તમારા ખ્યાલમાં હશે બનવા જોગ છે કે અમુક કોન્ફરન્સીસના રિપોર્ટ કે એ આપ સમક્ષ રજૂ નહીં થયેલા હોય તો એ આપને નવીનતા તરીકે આવશે. એટલે આ માટે હું એડવાન્સમાં આપની ક્ષમા ચાહી લઉં છું કે ક્યાંય પણ મને મિસઅન્ડરસ્ટેન્ડ કરવામાં ન આવે છે કે અમુક અમુક દ્રષ્ટાંતોમાં આપને મોજી જાઓ દેખાવામાં આવશે. આ માટે એ પણ જણાવવાની રજા લઉં છું કે આપણો ધર્મ કંઈ પણ મોજીજા ઉપર રચાયેલો નથી. આપણે મોજીજા થાય તો જ આપણો ધર્મ સાચો છે એ વાત આપણે મગજમાંથી હંમેશા કાઢી જ નાખવાની હોય છે, કારણ કે આપણો ધર્મ ઈશ્ક ઉપર રચેલો છે. ઈશ્ક અને મોહબ્બતથી આજે આપણા ધર્મના સિદ્ધાંતો હંમેશા જળવાયેલા છે, અને જેને અંગે આપણે જો કદાચ એ મોજીજા હોય તો એ મોજીજા નહીં, પણ એ જે વાત હું રજૂ કરીશ એને આપણે આગાહી કે પ્રોફેસી જે કહીએ છીએ એ તરીકે મહેરબાની કરીને આપને એ દ્રષ્ટિબિંદુથી જોશો એવી હું આશા રાખું છું. હવે આજનો જે મારો વિષય છે કે મારા હોદ્દા દરમિયાન થયેલી મૌલાના સુલતાન મહમ્મદ શાહની પધરામણી, મૌલાના હાજરી મામની પધરામણીઓ અને પીર સબજાલીની મુલાકાત એ વિશે હું આપ સમક્ષ રજૂ કરું છું, અને એ વિષયની શરૂઆતની અંદર હું આપણને કહીશ કે શરૂઆત કરતા પહેલા એક વસ્તુ ચોખવટ કરીશ કે આપણે ઇસ્ટ આફ્રિકામાં આવ્યા ત્યારે કઈ આપણી હાલત હતી અને કેવી હાલતમાં આપણે કાઠિયાવાડની અંદર વસતા હતા ત્યારે મોરલાના સુલતાન મહમદ શાહે કાઠિયાવાડથી આપણને અહીં આવવા માટે એક નહીં બે નહીં પણ અનેક તાલિકાઓ અને સંદેશાઓ મોકલાવી અને અવાર નવાર વિનવણીઓ કરી હતી કે તમે આફ્રિકા જાઓ, ત્યાં તમારા માટે ક્ષેત્ર બહુ મોટું છે, તમારું ભવિષ્ય સારું છે, તમે સુખી અને આબાદ થશો. જે લોકો આ ફરમાનને માની શક્યા તેઓ અહીં આવ્યા. એના અંગે આપણે આફ્રિકાની અંદર કેટલી આબાદી થઈ, ચડતી થઈ એ બધું આપણે જાણીએ છીએ, એટલે એ બાબત હું ચોખવટ કરતો નથી. પણ કેવા કપરા સંજોગો હતા એ માટે જે કેપ્ટન લખપતિ મુંબઈની અંદર કે જે શાયર છે અને એમની શાયરી બહુ મશહૂર છે, એમણે જે થોડીક લીટીઓ લખેલી છે એ લીટીઓ હું આપ સમક્ષ રજૂ કરું છું. કોઈ ફોડતા પાણા તો કોઈ છાણા વીણી લાવતા, જો કોઈ ભટકતી ભઠ્ઠી પર જઈ દાડિયા ભૂંજતા, માથે ટોપલા લઈ ભાજી બકાનું વેચતા, પહેરવા પોશાક નહીં અને અન્નના સાંસા હતા, ભણતર નહીં ગણતર નહીં, પોથી નહીં નિશાળ નહીં, ઢોર જેવી જિંદગીની કોઈ પણ સંભાળ નહીં. આ આપણી હાલત કાઠિયાવાડની અંદર, જ્યારે આપણે કાઠિયાવાડ છોડ્યું એની પહેલાની આ આપણી હાલત કે જે હાલત છોડી અને આપણે ઇસ્ટ આફ્રિકામાં આવ્યા અને અંતે આપણે કેનેડામાં અત્યારે છીએ. હવે એની સરખામણી આપણે આ ઇમામોના વખતમાં 48માં જોવાની અને 49માં જોવાની આપણે કરશું તો આપણને સમજણ પડશે. આપણને કયા નામથી સંબોધવામાં આવતા હતા? કોઈ જગ્યાએ કોઈનું ખૂન થાય કાઠિયાવાડના કોઈ નાનકડા ગામમાં પણ, એટલે ગુનેગાર મળે કે ન મળે પણ પહેલો જે પકડાય એ ઇસ્માઈલી જોવો જોઈએ, કારણ કે ખોજા સિવાય બીજો ખૂની કોઈ ન હોય એવી છાપ ગવર્મેન્ટની અંદર ભાઈબંધ કોમો તરફથી પાડવામાં આવેલી હતી અને એના અંગે આવા બનાવો ત્યાં બનતા હતા. મારકૂટ કરવામાં આવતી, જેલમાં એમને એમ ખોંસી દેવામાં આવતા અને ત્યાર પછી સાચો કોઈ માણસ મળે તો ભલે, નહીં તો આ માણસને ગુનેગાર ઠેરાવી અને કામકાજ ચલાવવામાં આવતું હતું. ખોજા ઉઠાવ બોજા, કઈ ખોજાને સંબોધતા, ઘોર કબ્રસ્તાનમાં ખોજાઓ જઈ ખોદતા. કબ્રસ્તાનની અંદર જો કોઈ પણ કબર ખોદવી હોય તો એ કામ તો ખોજાઓ કરે. કોઈ પણ બોજો ઉઠાવવો હોય તો પણ એ કામ ખોજાઓ કરે. ન ઓઢવાને ગોદડી, ન બેસવાને સાદડી, આજે મોટર મહેલ અને સિલ્વર સોનેરી પાઘડી. આ વખતનો પલટો. આફ્રિકામાં આવ્યા પછી આપણી હાલત બદલી અને ત્યાર પછી આજે મોટર મહેલ અને સિલ્વર સોનેરી પાઘડી, આંગળીએ શોભતી અંગૂઠીઓ હીરે જડી, હીરાની વીંટીઓ આજે આંગળી ઉપર આપણે શોભવા માંડી, કોનો પ્રતાપ છે બેસી વિચારો બે ઘડી, સાફ કહી દઉં છું સબબ છે ખાના વદાનના, ખોજા તણી ચડતી થઈ પ્રતાપ આગા ખાનના. હવે હું આની ખાસ સમજણ વધુ નથી આપતો કારણ કે શબ્દો બહુ જ ક્લિયર છે અને આપણે એક એક આનો અર્થ સમજી શક્યા છીએ. હું આજે આપની સમક્ષ, આપણે આફ્રિકા આવ્યા, તકલીફો ભોગવી, મેલેરિયા, ઇન્ફ્લુએન્ઝા, કઈ જાતની બીમારીઓ, હાડમારીઓ, બધી તકલીફો ભોગવ્યા પછી આસ્તે 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 સ્ટેજ ઉપર આવતા ગયા અને આપણી ચડતી થઈ. પણ 1930ની અંદર જે મોટું ડિપ્રેશન આવ્યું કે જે આજે 1980માં અહીંયા એ ડિપ્રેશન આવે છે આવ્યું અને ખુદાની મહેરબાનીથી એમાંથી આપણે નીકળી શક્યા થોડો વખત. અમુક માણસોને તકલીફ થયેલી છે પણ જે એ વખતનું ડિપ્રેશન હતું 1930નું એની સાથે આજની સરખામણી નથી. પણ એ વખતના ડિપ્રેશનમાં આખી દુનિયા ફસાઈ ગઈ હતી અને એમાં ઇસ્માઈલીઓ અપવાદ ન હતા. એટલે એ વખતે આપણે ડિપ્રેશનની અંદર બહુ જ કફોડી સ્થિતિની અંદર હતા અને સુલતાન મહમદ શાહે એ વખતે પીર સબજાલીને 1934 સાલમાં ઇસ્ટ આફ્રિકા ખાતે પોતાના સ્પેશિયલ કમિશનર તરીકે સંદેશો આપીને મોકલાવ્યા હતા. હવે હું 1933 જ્યારે અમે સ્કૂલમાં ભણતા હતા એ વખતે મોટી ક્લાસની અંદર અમોને અમારા શિક્ષક અલવાયઝ મરૂમ અલવાયઝ જાફર અલી સુફી હતા, એમની સાથે બહુ સારો સંબંધ હોવાના અંગે એમણે એક વખતે એ બાબત રજૂ કરી કે તમે બધા અત્યારે મોટા ક્લાસીસની અંદર છો અને જો તમને વાંધો ન હોય તો આપણે મિશનનું કામ શરૂ કરીએ અને એના માટે એક સોસાયટી ઉભી કરેલી જેનું નામ રાખવામાં આવેલું હતું યંગ ઇસ્માઇલિયા રિક્રિએશન ઇન્સ્ટિટ્યૂટ, જેમાં 15 મોટી ઉંમરના એટલે કે કેમ્બ્રિજ જુનિયર સિનિયર મેટ્રિક્યુલેશન એ સ્ટાન્ડર્ડના બધા છોકરાઓ અને 2-4 ઉઠી ગયેલા છોકરાઓ કે જેઓ તાજેતરમાં 2-3 વર્ષ પહેલા ઉઠેલા હતા એમનો સમાવેશ થતો હતો. અલવાયઝ જાફર અલી સુફી અમોને વાયઝ શીખવતા અને ફરજીયાત એ હતું કે દર રવિવાર બપોરના 2:30 વાગ્યાની જે બેતુલ ખ્યાલની મિજલસ હોય તેમાં એક એક સભ્યને એના ટર્ન પ્રમાણે ફરજીયાત વાયઝ કરવાની હતી. આ કામ લગભગ 4 વર્ષ સુધી ચાલ્યું અને ત્યાર પછી સુલતાન મહમદ શાહનો એક સંદેશો આવ્યો કે ઇસ્ટ આફ્રિકા ખાતે બલકે આફ્રિકા ખાતે મિશન સોસાયટીની સ્થાપના કરવામાં આવે કે જે મિશન સોસાયટી ક્રિશ્ચિયન અને ક્રિશ્ચિયાનિટીના જે સિદ્ધાંતો છે કામકાજ કરવાના અને પ્રોપેગેન્ડા કરવાની એ બેઝિસ ઉપર આ મિશન સોસાયટીઓ કામ કરે, અઠવાડિયામાં 2 વખત વાયસ કરે અને જમાતને બોધપાઠ આપે. આ જાતની દોરવણી મૌલાના સુલતાન મહમદ શાહે 1936 સાલમાં આપેલી હતી અને એ ઉપરથી યંગ ઇસ્માઇલિયા રિક્રિએશન ઇન્સ્ટિટ્યૂટ બંધ થઈ અને મિશન સોસાયટી શરૂ થઈ. આ એ મિશન સોસાયટીમાં અમે જોડાણા હતા અમુક સભ્યો અને એ મિશન સોસાયટીની અંદર આલીજા રેમતલા જેઠા મરૂમ આલીજા ગુલામસેન અલીદીના તેજપાક આલીજા રૂપાણી વગેરે બધા સભ્યો હતા અને અમે પણ એની અંદર સભ્યો તરીકે હતા. પણ આની અંદર વળી એક જુદી કન્ડિશન હતી કે અમારી ઉંમર એ વખતે 18-19-20 વર્ષની હતી, પણ ઠરાવે પાસ કરેલો હતો કે જમાત સમક્ષ ઉભું રહેવું હોય તો કોઈ દિવસ ટૂંકો કોટ પહેરી અને વાયસ કરી શકાય નહીં, એટલે બધાએ અવશ્ય લાંબો કોટ તો પહેરવો જ જોઈએ. અમારો સખત વિરોધ થતાં પણ આ પીપોડીનો અવાજ સંભળાણો નહીં અને અમારે આ વાયસ કરવાની હતી અને એ પણ લાંબો કોટ પહેરી અને જમાત સમક્ષ ઉભા રહી અને મોમ્બાસાની જમાતને વાયસનો લાભ આપવાનો હતો. આ વસ્તુ 1945 સાલ સુધી ચાલી. 1945 સાલમાં મૌલાના સુલતાન મહમદ શાહની ઇસ્ટ આફ્રિકા ખાતે જે પધરામણી થઈ એ પધરામણી દરમિયાન એવણ ખુદાવિંદે એ વખતે એ પ્રમાણે કીધેલું કે એક કોન્ફરન્સ તમે દારેસલામ ખાતે બોલાવો, જેની અંદર કેન્યા, યુગાન્ડા, ટંગનિકા, ઝાન્ઝીબાર, માડાગાસ્કર, પોર્ટુગીઝ ઇસ્ટ આફ્રિકા, સાઉથ આફ્રિકા, બેલ્જિયમ કોંગો, રુવાન્ડા, બુરુંદી, મતલબ કે આખો આફ્રિકા, એની અંદર એના બધા ડેલિગેટ્સ એની અંદર હાજરી આપે અને દરેક જગ્યાના 2-3 ડેલિગેટ્સ હોવા જોઈએ એ પ્રમાણે નક્કી કરવામાં આવેલું હતું. કુલે 201 ડેલિગેટ્સ એ કોન્ફરન્સમાં હાજર હતા. સુલતાન મહમદ શાહે દારેસલામની આપણી આગાખાન સ્કૂલના એસેમ્બલી હોલમાં સવારના 8:15 ગોફ રમી અને અડધી ટૂંકી અને અડધી લાંબી એ જાતની પાટલું પહેરેલી અને માથે ગોફની જે કેપ હોય છે એ પહેરેલી અને એ સાથે એવન ત્યાં હોલની અંદર પધાર્યા હતા. મોમ્બાસાના ડેલિગેટમાંથી વારસિયાણી મરૂમ વારસિયાણી ભચ્છીબાઈ તેજપા તથા મારી નિમણૂક કરવામાં આવેલી હતી અને એ વખતે એ કોન્ફરન્સની અંદર મૌલાના સુલતાન મહમદ શાહે જે ભાષણ કરેલું હતું એ ભાષણ બહુ જ મેમોરેબલ અને એક ઐતિહાસિક ભાષણ હતું કે જેની અંદર મૌલાના સુલતાન મહમદ શાહે શરૂઆત કરતા એમ જણાવ્યું કે આજે હું તમને એ જણાવવા માગું છું કે ઇસ્ટ આફ્રિકાની અંદર અત્યાર સુધી તમે મિશનરીઓ માટે જે હિન્દુસ્તાન ખાતે મિશનરીઓ તૈયાર થાય અને અહીં આવીને વાયસ કરે એ ચીજ હવે બંધ કરવા માંગુ છું અને ઇસ્માઇલિયા એસોસિએશનનો પાયો આજે હું નાખવા માંગુ છું. પછી ભાષણ કરતા એમણે જણાવ્યું કે જો કે મુંબઈ ખાતે આખા ઇન્ડિયાને માટે મેજર મકલાએ અત્યાર સુધી રિક્રિએશન ક્લબના ચેરમેન તરીકે જે અમૂલ્ય સેવાઓ બજાવેલી છે એ સેવાઓની હું આજે જાહેર કદર કરું છું અને એ સેવામાં એમણે જે રિસર્ચનું કામ કરેલું છે, પુસ્તકો લખવાના કામ કરેલા છે, ઘણા માણસોને રોકી અને જે સારા સારા બીજા કાર્યો કરેલા છે, મિશનરીઓને ટ્રેન કરાવેલા છે, એ માટે આજે એનો જાહેર આભાર માનું છું અને એ ઠરાવ આજની કોન્ફરન્સ મેજર મકલાઈને અહીંથી મોકલાવી આપે એવી ભલામણ કરું છું. બીજી વાત એમણે એ કીધેલી કે જો આપણા ધર્મની કોઈ પણ વસ્તુ એક સામાન્ય સિદ્ધાંત પણ તમે ઇસ્માઇલીઓ નથી જાણતા અને નથી સમજી શકતા એ માટે મને બહુ જ દિલગીરી થાય છે. એમણે જણાવ્યું કે જ્યારે ડોક્ટર આઇવનહો કે જે એક રશિયન છે કે જેમણે ઘણી બુકો અને ઘણા પુસ્તકો લખેલા છે ઇસ્માઇલિઝમ ઉપર, એ તમારા મઝહબ ઉપર જેટલું જાણે છે એ માઇલું તમે કાંઈ પણ નથી જાણતા. ડોક્ટર ફેઝી કે જે એક બહોરા જેન્ટલમેન છે અને જેણે પણ ઇસ્માઇલીનું જે રિસર્ચ કરેલું છે એ રિસર્ચ એ જ કરેલું છે એ જેટલું જાણે છે એ માઇલું પણ તમે કાંઈ નથી જાણતા. એમણે આગળ વધતા જણાવ્યું કે જો એક ભગત કે જે બહુ એમિનન્ટ ભગત હતા કે જેમણે કોઈ ફરિયાદો પબ્લિક તરફથી આપણી ઇસ્માઇલી પબ્લિક તરફથી આવેલી હશે, એ ફરિયાદો મૌલાના સુલતાન મહમૂદ શાહ પાસે રજૂ કરેલી અને એમણે કીધેલું કે ખુદાવંદ એક રજૂઆત એ આવેલી છે કે આપણી દુઆની અંદર અલી સહી અલ્લાહ જે લખેલું છે એની બદલીમાં જો એક સાધારણ ફેરફાર આપણે કરીએ તો એની અંદર આપણી અને બીજી કોમો વચ્ચે જે તફાવતો ચાલે છે અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે એ બદલી જાય. ત્યારે મૌલાના સુલતાન મહમૂદ શાહ કહે છે કે મેં એમને પૂછ્યું કે ભગત વોટ ઇઝ દેટ વન વર્ડ વિચ યુ વોન્ટ મી ટુ ઓમિટ ફ્રોમ ધી દુઆ. ત્યારે આ ભગત સાહેબે જવાબ આપ્યો કે ખુદાવિન જે અલી સૈયદ અલ્લાહ છે એની બદલીમાં જો અલીઉન વલી અલ્લાહ એ પ્રમાણે કરવામાં આવે તો આ આખો તફાવત મટી જાય. અલીઉન વલી અલ્લાહ એટલે અલી એ ખુદાનો દોસ્ત છે, અલી સૈયદ અલ્લાહ અલી ખરેખર ખુદા છે. બે વચ્ચે હાથી અને ઘોડા જેટલો તફાવત છે. મૌલાના સુલતાન મહમૂદ શાહે કહ્યું કે મેં ભગતને કહ્યું કે ભગત ઇફ યુ વોન્ટ ટુ ઓમિટ ધીસ વન વર્ડ બેટર ઓમિટ ધી હોલ દુઆ. જો એક આ શબ્દ કાઢવો હોય તો બેટર છે કે આખી દુઆ જ બંધ કરી દો. અને કહ્યું કે ઇટ વિલ રિક્વાયર અનધર પીસ અધર દિન ટુ મેક એની ચેન્જીસ ઇન ધી દુઆ. કે જો તમારે દુઆની અંદર ફેરફાર કરવો હોય આવી જાતનો તો તમને બીજા પીસ અધર દિનની જરૂર પડશે, નહીં કે આ રીતે જે સજેશન લાવવામાં આવેલી છે એ રીતે. પછી મૌલાના સુલતાન મહમૂદ શાહે ફરમાવ્યું કે તમે આંબાનો જે મુખ્ય સ્વાદ છે એ સ્વાદ નથી જાણતા અને એ સ્વાદ જાણવાની બદલીમાં તમે જે ચીજ ખાઓ છો એ આંબો નથી એની ગોટલી ખાઓ છો. તમે જે બદામ છે એ બદામના બી નહીં પણ બદામની માથેની જે શેલ છે એ ખાઓ છો. જે મુખ્ય ગર્ભ છે એ તમે નથી સમજી શકતા કે કેની અંદર મીઠાશ કેવી છે. એ કહે છે કે આજ કોઈને કહો કે આંબાનો સ્વાદ કેવો છે, તમે એને ગમે એટલું એક્સપ્લેન કરશો જ્યાં સુધી આંબો જેણે નહીં ખાધો હોય તો એને આંબાના સ્વાદ વચ્ચે, સાકરના સ્વાદ વચ્ચે, ખાંડના સ્વાદ વચ્ચે કઈ જાતનો તફાવત છે એ ખબર નહીં પડે કારણ કે એણે આંબાનો સ્વાદ નથી ચાખ્યો. એટલે મૌલાના સુલતાન મહમૂદ શાહે કહ્યું કે તમે હવે તમારા ધર્મને ઓળખો, સમજો અને ગર્ભ ખાઓ નહીં કે છીલતા. આ એમણે ત્યાં જણાવેલું હતું. પછી એક મહત્વની બાબત એ જણાવેલી કે જુઓ મોમિન ઇમામ અને અલ્લાહ આ ત્રણનો કેવી જાતનો રોલ છે કે મોમિન કોણ છે, કે ડુંગરમાંથી જે વરસાદ પહેલા પડે છે એના ટીપા ટીપા થઈ અને રિવ્યુ લેટ જેને આપણે ઝરણા કહીએ છીએ, એ ઝરણા થઈ 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 માર ખાતા ખાતા અને ઠેબા ખાતા ખાતા ઘાસ સાથે અથડાતા પથ્થર સાથે અથડાતા આસ્તે 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 નદીની અંદર પડે છે, એ મોમિન છે, એ ઝરણા છે, નદી છે, એ ઇમામ છે. ઇમામનું કામ એ છે કે જે મોમિનો ત્યાંથી આવેલા છે ઝરણા રૂપે એને નદીની અંદર સમાવેશ કરી નદીના રૂપે લઈ જઈ અને દરિયાના મુખ સુધી એને લઈ જાય છે અને દરિયાની અંદર દાખલ કરાવે છે કે જે દરિયો એ અલ્લાહ છે. એટલે મોમિન, ઇમામ અને અલ્લાહ, ઝરણા, નદી અને અલ્લાહ, આ પ્રમાણે એમણે આખી થિયરી બહુ જ સુંદર શબ્દોમાં ત્યાં બતાવેલી હતી અને આપણા ધર્મનો આખો સિદ્ધાંત અને ફિલોસોફી સમજાવેલ હતા. ત્યાર પછી મૌલાના સુલતાન મહમ્મદ શાહે એ પ્રમાણે જણાવ્યું હતું કે જો મેં ઇસ્માઇલી કોમને કેટલી આગળ વધારેલી છે તેનો તમને ખ્યાલ નથી, પણ આજ દુનિયાની કોઈ પણ બીજી કોમ કરતા તમને મેં 20 વર્ષ એડવાન્સ રાખેલા છે. 20 વર્ષ તમે બીજી કોમ કરતા આગળ છો. આપણી છોકરીઓ અને બાળાઓ જે ભણતર લઈ રહી છે અને જે કામકાજ કરી રહેલ છે તેને તમે બીજી કોઈ પણ કોમ સાથે સરખાવશો તો તમને ખબર પડશે. મૌલાના સુલતાન મહમ્મદ શાહ કહે છે કે એઓ બીજા કરતા 20 વર્ષ આગળ પડતા છે. અને હું એ જોવા માંગુ છું કે તમે મને ડોન્ટ મેક મી રિગ્રેટ ધેટ આઈ ગેવ યુ ધીસ ફ્રીડમ. મેં તમને આ જે ફ્રીડમ સ્વતંત્રતા આપી છે કાલ સવારે મને પસ્તાવો ન કરવો પડે એ માટે હું તમને ખાસ ભલામણ કરું છું. ત્યારબાદ હવે આ જયારે આ મુદ્દો આવે છે કે આપણે બીજી કોમ કરતા 20 વર્ષ એડવાન્સ છીએ, જે આ સ્પીચની 12ની વાત છે, કે ખાલી હું મોમ્બાસાની એક કોમનો તમને દાખલો આપું કે બડાલા કોમ, કે જે આપણા કરતા પણ વહેલી કદાચ ઇસ્ટ આફ્રિકામાં આવેલી હશે, કારણ કે વાણવટાનો એ બધો એ લોકોનો વેપાર હતો, સ્ટીમરો પણ ચલાવી શકતા હતા એવી એમનામાં તાકાત હતી. હુસેન માલમ કરીને એક જે હતો કે જે સ્ટીમરો જે વખતે ચલાવી મુશ્કેલ ગણાતી હતી એ પણ એ ચલાવતો એ જાતનો બડાલો હતો. આ બડાલા કોમે મોમ્બાસાની અંદર આવી અને આપણાથી પહેલ કરી, એમનું જોર પણ બહુ હતું અને એક વખત આપણને એમ લાગતું હતું કે આ બડાલા કોમને કોઈ ટપી નહીં શકે, પણ એમની પાસે લીડરશીપ નહોતી, એમને કોઈ ગાઈડ કરનાર ન હતું, એના અંગે એ કોમ પછાત પડી. આપણે આગળ આવ્યા. આ કોમની સરખામણી હું એટલા માટે કરું છું કે એક વખતે જ્યારે મારા ઘરે રંગરોગાનનું કંઈ કામ હતું ત્યારે ઇબ્રાહીમ કરીને જે એક રંગરોગાન કરવાવાળો હતો, જાતનો પોતે બડાલો હતો, બહુ સરસ માણસ હતો, જ્યારે કામકાજ કરતો હતો ત્યારે મને એણે કહ્યું કે આજે જરાક હું કામકાજ ઉતાવળે કરીશ, કારણ કે મારે અમારી કોમમાં મયત થયેલું છે ત્યાં પહોંચવું છે. મેં એને પૂછ્યું કે કેટલા વાગ્યાનો ટાઈમ છે, તો એણે કહ્યું કે 11 વાગ્યાનો મયતનો ટાઈમ છે. મેં એને કહ્યું કે 10:30ને માટે 5 મિનિટ તો થઈ છે, તો હજી તું પહોંચીશ કરીશ તો વાર લાગશે. કે ના ના, એમ તો વાંધો નથી, એ તો 3-4 વાગ્યા સુધી ચાલશે. એ કહ્યું 3-4 વાગે 11 વાગ્યાનો ટાઈમ અને 3-4? તો કે ના, એમ તો વાંધો નથી કે હું બડાલા કોમનો પ્રેસિડેન્ટ છું, હું ન જાઉં ત્યાં સુધી મયત તો ઉપડે નહીં, એટલે 5 વાગ્યા સુધી મને વાંધો નથી, પણ એની પહેલા તો મારે આ કામ પતાવવું પડશે. 11 વાગ્યાનો ટાઈમ અને 5 વાગે મયત નીકળે જ્યારે આ પોતાનું કામકાજ પૂરું કરીને જાય, કારણ કે માણસો આવીને જાય પણ ટાઈમની કોઈ એ લોકોને કિંમત નહીં. પછી મેં કહ્યું કે બ્રેન, એક વાત તને પૂછું કે તું પ્રેસિડેન્ટ તો થયો પણ કોઈ વખતે તું કાંઈ ભાષણ કે કાંઈ કરે છે? તો કે હમણાં જ મેં કે 15 દિવસ પહેલા એક ભાષણ કરેલું અને ખૂબ, અને બોલવામાં બહુ ચબરાક હતો. એણે કહ્યું કે મેં ભાષણ કરેલું અને ત્યાં ખૂબ કે ચાનક ચડાવેલી અમારી કોમના માણસોને કે તમે ઇસ્માઇલી કોમના દાખલા લ્યો, તમે ફલાણી કોમના દાખલા લ્યો, એ લોકો કેટલા આગળ વધેલા છે, આપણે પણ આગળ વધવું જોઈએ, વખત આવે આપણે જો પણ માથું પણ આપવું પડે તો માથું પણ આપવું પડે, એના માટે પણ આપણે તૈયાર રહેવું જોઈએ. તો કે એક બડાલો સામેથી ઉભો થયો કે હે વેલા, તું મથોદેણજી ગાલ કરે તે કિંજો મથોદેણજી વાત થાય. આને જોઈ લીધું કે હમણાં મારામારી કરશે એટલે એને કહ્યું કે પેલા આમ તો સિંચવા તો મથો દેણું આંગડા ચો કદાચ બકરે જો પણ દેણું ખપે. એટલે આ લોકોની મેન્ટાલિટી જુઓ કે એ બિચારાને આ બોલવામાં પણ બીક લાગે કે માથું આપવાની, એટલે જો એમ કે ના આપણું માથું આપવાનું છે તરત જ લાકડી ઉપાડે, પણ જયારે એને ચોખ્ખોટ કરી કે ના બકરાના માથાથી ચાલશે એટલે એ વાત ત્યાં પતી ગઈ. હવે વાત એ છે કે આ મૌલાના સુલતાન મોહમ્મદ શાહે આ ભાષણની અંદર આપણને જયારે જણાવ્યું કે મેં તમને બીજી કોમ કરતા 20 વર્ષ એડવાન્સ રાખેલી છે, ત્યાર પછી એમણે જણાવ્યું કે આજે હું મારી હાજરીમાં ઇલેક્શન કરવા માંગુ છું, કે મને 6 જણાની એક કમિટી જોઈએ છે કે જે આખા આફ્રિકા માટે ઇસ્માઇલિયા એસોસિએશનને તરીકે જવાબદાર રહે. મને નિમણૂક જોઈએ છે, જે 201 ડેલિગેટ હાજર હતા એમાંથી વોટ લઈ અને જે લોકો આવી શકે એવાઓના નામ તમે રજૂ કરો અને જે એમાંથી ચૂંટાય એની આ કમિટી ચૂંટવામાં આવશે. વોટ લેવામાં આવતા પ્રેસિડેન્ટ તરીકે મોમ્બાસાના કામ મુંબાસાના કાઉન્ટ મોહમ્મદ અલી દાલાનું નામ પસાર કરવામાં આવેલું હતું, કારણ કે એમની સામે કોઈ બીજું નામ હતું નહીં. ઓનરરી સેક્રેટરી તરીકે કુલ 7 નામો આવેલા, જેમાંથી 5 જણાએ પોતાના નામો વિથડ્રો કરેલા. હું પણ મારું નામ વિથડ્રો કરવા માટે ઉભો થતો હતો. એ વખતે વારસેણી ભચીભાઈ મારી બાજુમાં જ બેઠા હતા. એ માજી અચરત મારો કોટ ખેંચીને મને બેસાડી દીધા. મને કે બિલકુલ વિથડ્રો નહીં કરતો, એટલે હું બેસી ગયો. અને જયારે ઇલેક્શન થઈ ત્યારે એ ઇલેક્શનની અંદર સામે જે બીજા હરીફ હતા એની હરોળમાં બહુ જ મોટી બહુમતીથી મારું નામ ઓનરરી સેક્રેટરી તરીકે ત્યાં ચૂંટવામાં આવેલું હતું. મેમ્બરો તરીકે કાઉન્ટ ધનજી જાદવજી ભાટિયા, કાઉન્ટ અલીભાઈ કાસમ લાખા, કાઉન્ટ નિમજી રવે અને અલીજા શમશુદ્દીન અહમદ મામદ, આ પ્રમાણે ત્યાં ઇલેક્શન થયેલી હતી. ત્યારબાદ મૌલાના હાજરી મામે બહુ જ મોટી જવાબદારી આ મૂકવામાં આવેલી છે અને આ જવાબદારીનું બરાબર પાલન કરજો વગેરે વગેરે ભલામણો કરી અને કોન્ફરન્સ વિસર્જન કરી હતી. અઠવાડિયા બાદ જ્યારે દારેસલામથી મૌલાના સુલતાન મોહમ્મદ શાહ મોમ્બાસા પધાર્યા ત્યારે એકાદ દિવસ રહી અને પાછા નૈરોબી જવાના હતા. ગવર્નરનો કોચ હંમેશા એમની મુસાફરી માટે રાખવામાં આવતો હતો. ગવર્નરનો કોચ બહુ જ સ્પેશિયલ હોય, એની અંદર બધી સગવડો સુવા ઉપરાંતમાં સ્ટડી રૂમ, લિવિંગ રૂમ અને બધી ગોઠવણો ઉપરાંતમાં બારે ઓપન ટેરેસ જેવું રાખવામાં આવેલું હતું કે જેના ઉપર છત્તર રાખવામાં આવેલું હતું. એ છત્તરની નીચે મૌલાના સુલતાન મોહમ્મદ શાહ બેઠેલા હતા એ ટ્રેન જયારે મોમ્બાસાથી નૈરોબી જવા માટે રવાના થઈ ત્યારે. કાઉન્સિલનો હુકમ હતો કે કાઉન્સિલના સભાસદો સિવાય કોઈ પણ સ્ટેશને એમને મૂકવા જાય નહીં, એટલે એ નિયમનું તો પાલન કરવાનું હતું. પરંતુ અમે બધા નાની ઉંમરવાળા એ વખતે એમ થયું કે આપણે સાવ દીદાર વગરના રહી જઈએ એટલે સ્ટેશને ન જઈએ, લાકડી પણ ન ભાંગે ને સાપ પણ મરે એવું કરીએ. એટલે જે રેલવે સ્ટેશનની સામે રેસ્ટોરન્ટ હતો એ રેસ્ટોરન્ટની પાછળ અમે સંતાઈને અમુક જણા ઉભા રહેલા હતા કે જેથી કરીને સ્ટેશને પણ નથી, સ્ટેશનની બહાર હતા એટલે નાફરમાની પણ ન થઈ અને એ રીતે કામ ચલાવ્યું. ખબર નહીં કેવી રીતે પણ જયારે ગાર્ડે વિસલ લગાવી એટલે મૌલાના સુલતાન મોહમ્મદ શાહની નજર ત્યાં ઓછીથી પડી અને ત્યાંથી મોટે અવાજે બોલ્યા, રમઝાન કમ હિયર. એટલે મને એમ થયું કે કાઉન્સિલના મેમ્બરમાં કોઈનું નામ હશે ને એને એમને બોલાવેલા છે, એટલે હું તો ત્યાં જ સંતાઈને ઉભો હતો ત્યાં જ ઉભો હતો. બીજી વાર ફરીને જયારે એમને કહ્યું કે રમઝાન કમ હિયર, મને લાગ્યું કે મને જ બોલાવે છે. ત્યાં સરીબુ દોડતા દોડતા આવ્યા એટલે મેં કોઈ રમઝાન કરીને માંડું આવી ને કહ્યું હું છું, ત્યાં કે બોલાયતા. હું જરાક જીતો ગયો, મને એમ થયું કે કઈ ભૂલ કરીએ છે ને બોલાવેલા છે. હવે ગાર્ડે વિસલ મારી દીધી હતી, ગ્રીન ફ્લેગ પણ દેવાઈ ગયો હતો, એટલે હું જેવો ત્યાં પહોંચ્યો મને કહ્યું, લુક, આઈ હેવ એપોઇન્ટેડ યુ એઝ ઓનરરી સેક્રેટરી ફોર ઇસ્માઇલિયા એસોસિએશન ફોર ધી હોલ ઓફ આફ્રિકા. ઇટ્સ અ વેરી ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. આઈ કાઉન્ટ ઓન યુ. યુ વર્ક વેરી હાર્ડ ફોર ધી એસોસિએશન. ધીસ ઇઝ ધી ફર્સ્ટ બોડી એન્ડ વોટ એવર યુ ડુ અધર્સ વિલ ફોલો. લુક, આઈ કાઉન્ટ ઓન યુ. હવે આ શબ્દો એ બોલતા હતા ત્યારે ટ્રેન ચાલવી શરૂ થઈ ગઈ હતી અને હું દોડતો જાઉં અને એ બોલતા જાય. છેક પ્લેટફોર્મની બહાર સુધી ગાડી પહોંચી ત્યાં સુધી એ મને ભલામણો કરતા ગયા અને મને ખૂબ ઉત્તેજન પણ આપતા ગયા. અને એ જયારે સ્ટેશનની બહાર ગાડી પહોંચી ત્યારે મને કહ્યું, યુ કેન ગો નાવ, એટલે હું પાછો વળી આવ્યો. ત્યારે મને એમ થયું કે મારા ઉપર આ એક અંગત બહુ જ મોટી જવાબદારી મૌલાના સુલતાન મહમદ શાહે મૂકેલી છે અને હવે જો કામની અંદર હું મારું લાઈફ અને બ્લડ નહીં આપું તો જિંદગીની એક અમૂલ્ય તક હું ગુમાવીશ. એટલે એ વખતે પછી મિશનરી કાદર અલીને મેં નૈરોબીથી બોલાવી અને ત્યાં મારા હાથ નીચે એસોસિએશનમાં રાખેલા મારું ધનજીભાઈ વલી સુલેમાન, કે જેમને પુસ્તક લખવાનો, શાયરીનો અને બહુ જ અનુભવ હતો, એમને સેક્રેટરીએટમાં રાખેલા. અને એ વખતે તમે જાણો છો કે જુદી જુદી ઘણી બુકોનું પબ્લિકેશન અમે કરેલું હતું. દારુસલામ ખાતે એક મિશન ટ્રેનિંગ સેન્ટર અમે ખોલેલું હતું કે જેના ચાર્જમાં મિશનરી અબુ અલીને અમે રાખેલા હતા. મિશનરી અબુ અલીને અમે ઇન્ડિયાથી અમારા વખતમાં જ તેડાવેલા હતા અને સીધો એમને દારુસલામ ખાતે રાખી અને મિશન ટ્રેનિંગ સેન્ટરના ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરેલી હતી. એટલે આ અમારી એપોઇન્ટમેન્ટ મૌલાના સુલતાન મહમદ શાહના ટાઈમે થયેલી. એટલે યંગ ઇસ્માઇલિયા રિક્રિએશન ઇન્સ્ટિટ્યૂટ, મિશન સોસાયટી અને સાથે આ ઇસ્માઇલિયા એસોસિએશન ફોર ઓલ આફ્રિકા, આ ત્રણેયનું કોમ્બિનેશન એ ટાઈમે હતું કે જે ટોટલ આશરે 12 વર્ષ થયેલા. હવે 1933માં જ્યારે અમે આ યંગ ઇસ્માઇલિયા રિક્રિએશન ઇન્સ્ટિટ્યૂટ ચાલતી હતી, એ ટાઈમે 34મી સાલની અંદર પીર સફજાલીની મુલાકાત અમોને થયેલી હતી. મૌલાના સુલતાન મહમદ શાહે એક સંદેશો મોકલાવેલો હતો કે મારા સ્પેશિયલ કમિશનર તરીકે હું મિશનરી સફજાલીને આફ્રિકા ખાતે મોકલાવું છું. મારો સંદેશો એ તમે જમાતને આપશે, એ સંદેશા ઉપર તમે પૂરેપૂરું પાલન કરજો. બહુ જ અગત્યનો સંદેશો છે, જો તમે એનું પાલન કરશો તો તમે સુખી અને આબાદ થશો, વગેરે વગેરે. જ્યારે પીરસબજાલી મોમ્બાસાને બંદરે ઉતર્યા ત્યારે કિલિની એરપોર્ટ ઉપર ઘણા માણસો એમને રિસીવ કરવા ગયેલા. એ જ રાત્રે જમાતખાનાની અંદર એમનું વિવેચન હતું અને જે વાયદ એમણે કરેલી કરકસરના મુદ્દા ઉપર અને યુનિટીના મુદ્દા ઉપર, સંપ અને કરકસર આ બે મુદ્દા એટલી બધી અસરકારક વાયદ હતી કે શબ્દોમાં એ વર્ણવી શકાય નહીં. એની એક વાયસ પછી 15 દિવસ સુધી એ મંબાતા હતા. એક એક વાયરની અંદર એટલી બધી હાજરી કે નીચે નિસરણી સુધી પણ માણસો સમાય નહીં. એમના પગ પાસેથી માણસો બેસવાનું શરૂ કરે કે છેટો છેટ સુધી, એટલી બધી અસરકારક વાયસ. એ વાયસની ઓમાં હું ડિટેલ્સમાં જાઉં એની પહેલા અમને એમની મુલાકાતનો એક ચાન્સ મળેલો કે યંગ ઇસ્માઇલિયા રિક્રિએશન ઇન્સ્ટિટ્યૂટમાં એમણે પધાર્યા હતા, એક લેક્ચર કરેલો 1.5 કલાક સુધી. એમને જણાવ્યું કે તમારામાંથી હું ગાઝી જવર અને હસન બિન સબા જેવા યોદ્ધાઓ જોઈ શકું છું અને તમે જો મહેનત કરશો તો જરૂર એક વખતે ઇસ્માઇલી રાજ્યનો વાવતો ફરક તો તમે જોઈ શકશો, વગેરે વગેરે ઘણી એમણે ચાનક ચડે એવી વાતો ત્યાં કરેલી હતી અને એમની સાથે ફોટાઓ પણ ત્યાં અમે પડાવેલા હતા. હવે આ જ્યારે પીર સફજાલી વાયસ કરતા ત્યારે અમુક દાખલાઓ આપતા. દાખલાઓ તો બહુ જ જેની સંખ્યા ન ગણી શકાય એટલા દાખલાઓ હતા, પણ 2-4 નમૂનાઓ ખાલી હું તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું કે કદાચ મને લાગે છે કે ઘણાઓએ નહીં સાંભળેલા હોય. એક વાત એ હતી, એ કહેતા કે જે માણસ બહુ હઠીલો હોય એને તમે ગમે એટલો સમજાવો તો પણ એની હઠીલાએ કોઈ દિવસ એ છોડશે નહીં, અને એક કે બીજી રીતે તમારી સામે આર્ગ્યુમેન્ટો અને દલીલો કર્યા જ કરશે. તમે કહેશો કે આ ધર્મના આ સિદ્ધાંતો છે, આ ચીજ સારી છે, જાણતો હશે તો પણ એ દલીલ કરશે. એટલે એવા માણસ સાથે તમે દલીલ કરીને તમારો ટાઈમ બગાડો એની પણ કોઈ કિંમત નથી. એટલે તમારે ધ્યાન રાખવું જોઈએ. હવે એ કહ્યું કે એક શેખ હતા, એમનો નોકર હતો, નામ સુલેમાન. એણે કહ્યું કે શ્રી સબજાલીએ કહ્યું કે એ ભાઈ પોતે એમની ઘરવાળી ગુજરી ગયેલા એટલે રાંધવા કરવાનું કામ પણ આ સુલેમાન કરતો. રાંધવામાં બહુ હોશિયાર, જમણ સારું પકાવતો એટલે શેઠને પણ આનંદ હતો. પણ જેમ રૂઢિ હોય છે નોકરોની, ખાસ કરીને પીસીઓ વગર તો ઘરના નોકરો આપણા આફ્રિકાના આપણને જે અનુભવ છે, અમુક વખત પછી એ લોકો પેઢી જાય. એ પ્રમાણે જમવામાં એક વખતે શેઠે જોયું કે કુકડાની બે ટાંગની બદલીમાં એક ટાંગ દેખાણી, એટલે એ ત્યારે તો બોલ્યા નહીં, જમી દીધું. બે ચાર દિવસ પછી પાછો જયારે અંધાયેલો ત્યારે એક ટાંગ જોઈ, એટલે વળી એમને થયું કે આજે કંઈક આણે ગુલાંટ મારેલી છે. ત્રીજી વખત થયું એટલે શેઠથી રહેવાનું નહીં. એમણે કહ્યું કે સુલેમાન આજકાલ કેમ આમાં એક જ ટાંગ આવે છે? કે શેઠ, ઓહો, તમને કહેતા તો હું ભૂલી ગયો કે આ જે કુકડા અત્યારે આવે છે માર્કેટની અંદર એ એક ટાંગવાળા આવે છે. શેઠને થયું કે આ એ મારો હોશિયાર છે અને મને જરાક વાત કરાવવાની કોશિશ કરે છે. શેઠ બોલ્યા નહીં. ચાર પાંચ દિવસ પછી જોરનો વરસાદ પડતો હતો, ઠંડી અને પવનનું પણ બહુ જોર હતું. તો શેઠ અને સુલેમાન બે બારે નીકળેલા અને જરા આગળ ગયા એટલે એક કૂકડો ટાઢમાં થરથરતો હતો અને માથે વરસાદ હતો, એ ખૂણામાં ઊભો રહી ગયેલો. હવે ટાઢના લીધે એણે એક પગ ઊંચો કરી દીધેલો એટલે એક પગ દેખાય અને એક પગ જાણે એનો નથી એવું લાગે. એટલે સુલેમાનને મોકો મળ્યો. સુલેમાને કહ્યું કે જો શેઠ, હું તમને નહોતો કહેતો કે હમણાં એક ટાંગવાળા કૂકડા આવે છે. શેઠે જોઈ લીધું કે આ હવે બરાબર આને ચાલ ચલાવી છે. ત્યારે શેઠે કહ્યું કે તારી વાત સાવ સાચી છે, પણ જે આ કૂકડો ઉભો હતો શેઠ જરાક નજીક ગયા, જયારે કર્યું એટલે કૂકડો તરત ભાગ્યો અને બે ટાંગ દેખાણી. તો સુલેમાન જોયું ને બે ટાંગ છે. તો સુલેમાને જોયું કે આમાં તો હવે આ બે હું સાવ રેડ હેન્ડેડ પકડાઈ ગયો છે. શેઠ, તમે હમણાં જ્યાં કર્યું તો જમતા જમતા એમ કર્યો તો ત્યારે બે ટાંગ થઈ જાય. બોલો હવે આને કેવી રીતે પકડવો? એટલે શ્રી સબજાલીએ દાખલો આપ્યો કે જે માણસ અવળો હોય એની સામે ગમે એટલી તમે આર્ગ્યુમેન્ટ કરશો, એ આર્ગ્યુમેન્ટની કોઈ કિંમત જ નથી. બીજો એક દાખલો એમણે જે આપેલો એ એક ઇશ્નાશ્રી ભાઈ અને એની ઘરવાળી ઇસ્માઇલી, કે જે ભાઈ ઇસ્માઇલી ધર્મ પાડતી હતી, ધણી એ ધર્મ છોડી દીધેલો અને ઇશ્નાશ્રી થઈ ગયેલો. જ્યારે ધણી ગુજરી ગયો ત્યારે એ ધણીની દફન ક્રિયા પણ આપણી અંદર તો ન જ થઈ શકે એટલે ઇશ્નાશ્રી લોકોએ એની દફન ક્રિયા કરી. ભાઈને મનમાં બહુ વસવસો રહી ગયેલો કે આ ગમે એમ પણ મારો ધણી હતો અને એનો બુદ્ધિ સૂજીને એણે ગમે એ કરેલું છે. એટલે સુલતાન મહુશાહની એક વખત પધરામણી થઈ ત્યારે એ ભાઈ વાત કરવા જતી હતી પણ બોલી ન શકી અને હૈયું ભરાઈ આવ્યું, રડી પડી. ત્યારે પીર સબજાલીને મૌલાના સુલતાન મહુશાહ પૂછે છે કે ભાઈ કેમ રડે છે? પીર સબજાલીએ ચોખ્ખોટ કરી કે ભાઈનો આ પ્રોબ્લેમ છે અને એ એમ કહે છે કે એના ધણીને એ મુખી પાસે ગયેલ હશે, મુખી કામડિયાઓએ ના પાડી કે ધાર્મિક ક્રિયા એ લોકો ન કરી શકે, એની પછવાડે મિજલત્વ પણ ન થઈ શકે કારણ કે આપણા મઝહબમાં ન હતો. ત્યારે બાઈએ માંગણી કરી અને મૌલાના સુલતાન મહમ્મદ શાહને સબજાલી મિશ્રની મારફતે કહેવડાવ્યું કે તમે અરજ કરો કે એમણ અમારા ઉપર રાજી થઈ અને આ ભાઈને કબૂલ કરાવે. ત્યારે તે સબજાલી કહે છે કે બાઈને બોલો કેસે હો સકતા હે કે આ ઇશ્નાશ્રી હતો, એને ઇસને અમારી બૈયત નહીં કી હૈ, કે જેણે અમારી બૈયત નથી કરી એને હું કેવી રીતે ઇસ્માઇલી મઝહબના આપણા જે મજલસો અને ધાર્મિક ક્રિયાઓ કરવાની રજા આપું? એ નહીં બની શકે. સુલતાન મહુશાહે ચોખ્ખી રીતે ના પાડી દીધી. જેવી ના પાડી એટલે આ બાઈ તો એકદમ જાર ઓર જાર રડવા લાગી. સુલતાન મહુશાહને દયા આવી, એમ એમ થયું કે બાઈને આટલું બધું દુઃખ લાગે છે. એણે કહ્યું કે જો આ ખાસ તને હું એક બક્ષિસ આપું છું કે તું આજે સાંજના મુખી કામડિયા પાસે જઈ અને એની પાસે તારા ધણીવતે છાંટો નખાવજે, એના ગુના માફ થશે. એની જે મિજલતોને કરાવવાની હોય એ પીર સબજાલીને કહ્યું કે તું માથે રહી અને મુખી કામડિયા સાહેબો પાસે એની જેટલી આપણી ધાર્મિક મંડળીની મિજલતો હોય એ બધામાં એની ક્રિયા કરાવજે. અને એને જયારે સુલતાન સાહેબે કહ્યું ત્યારે એને કહ્યું, તને ખબર છે કે તારા ધણીની કઈ હાલત છે અત્યારે? કે હિન્દુસ્તાનની અંદર ફલાણા પર્વતની ગુફાની આજુબાજુમાં એ જનાવર તરીકે ત્યાં ફરે છે. આ વાત જયારે સુલતાન મોહમ્મદ શાહે કરી ત્યારે એ બાઈને બહુ લાગી આવેલું, જેના અંગે એણે બાઈ જયારે રડવા લાગી એટલે સુલતાન મોહમ્મદ શાહે આ બક્ષિસ ફરમાવી અને એને કહ્યું કે આજથી જયારે તું છાંટો નાખાવીશ ત્યારથી એની એના આત્માને મુક્તિ મળશે અને એને જે મુક્તિને માટે તું કોશિશ કરી રહી છે એ બધું સરખું થઈ રહેશે, એટલે હવે બીવાની જરૂર નથી. આ એક બીજો દાખલો. ત્રીજો દાખલો એક એમણે આપેલો કે એક ભાઈ હતો અવરકોમનો, એને લગભગ 10-12 ભાષાનું જ્ઞાન હતું. મૌલાના સુલતાન મોહમ્મદ શાહના વખાણ બહુ સાંભળે કે ફારસી, ઉર્દુ, અંગ્રેજી, ફ્રેન્ચ, ઇટાલિયન, જર્મન અને અરેબિક, ગુજરાતી, હિન્દુસ્તાની બધી ભાષા સુલતાન મોહમ્મદ શાહ જાણે છે. એને એમ થયું કે સુલતાન મોહમ્મદ શાહ જાણે છે એના કરતા ત્રણેક ભાષા પોતે વધારે જાણે છે. અવારનવાર જયારે પીર સબજાલીને મળે ત્યારે એ વાત કરે કે મને એક વખત તમે મુલાકાત તો કરાવી દો, મારે નામદા આગા ખાનને મળવું છે. પીર સબજાલી સમજતા કે આ શા માટે મળવા માંગે છે, કે એ કદાચ એમ કહેવા માંગતો હશે કે મારું જ્ઞાન વધારે છે અને જરાક હું અચંબો પમાડું કે મારી પાસે કેટલી ભાષાની જાણકારી છે. એક વખતે બહુ પાછળ પડ્યો ત્યારે સબજાલી મિસ્ટરીએ મોકો લઈને મૌલાના સુલતાન મોહમ્મદ શાહને વાત કરી કે આ ભાઈ આ પ્રમાણે કહે છે કે એમને તમારી સાથે મુલાકાત કરવી છે અને ઘણી ભાષા જાણે છે. બિલકુલ બરાબર છે, એને લઈ આવો અહીંયા મારી પાસે. બીજા દિવસનો ટાઈમ નક્કી થયો. પછી સબજાલી મિસ્ટરી મેજર મખલાએ અને ત્રીજું કોણ કોઈ નામ આપેલું, એ ત્રણે જણા બહાર ઉભા હતા. એ લોકોને એમ થયું કે કઈ ભાષામાં વાત કરે છે સુલતાન મોહમ્મદ શાહ અને કઈ ભાષામાં જવાબ આપે છે, આપણે જરાક કાન દઈને સાંભળીએ તો આપણને ખબર પડે. અંદર દાખલ થયો તો પહેલા કંઈ બોલવું જોઈએ કે ગુડ મોર્નિંગ, સલામ અલેકુમ, ફલાણું કે જે ભાષામાં, પણ એ સીધો દાખલ થઈ ગયો, ઉભો રહ્યો. સુલતાન મોહમ્મદ શાહ પણ કાંઈ બોલ્યા નહીં, ઉભો રહ્યો એટલે સુલતાન મોહમ્મદ શાહે આંગળી ચીંધી એટલે ખુરશી એનો અર્થ બેસ બેઠો. એક મિનિટ છે, બે મિનિટ છે, ત્રણ મિનિટ છે, ચાર મિનિટ છે, પાંચ મિનિટ સુધી બેઠો, એક વર્ડ તો મોઢામાંથી નીકળે. કઈ ભાષામાં? હિન્દુસ્તાનીમાં તો બોલે, અરેબિકમાં બોલે, કોક એક ભાષા કાંઈ નહીં. પાંચ મિનિટ થઈ એટલે થયો ઊભો. ઊભો થઈને આવ્યો દરવાજા પાસે, દરવાજા પાસે આવ્યો અને જેવો બહાર નીકળવા જાય છે તો સુલતાન મોહમ્મદ શાહે કહ્યું, ખુદા હાફિઝ. એ ખુદા હાફિઝ એ બોલ્યા, પણ આ તો ખુદા હાફિઝને પાછો જવાબ ન દઈ શક્યો. બહાર નીકળ્યો એટલે આ લોકોએ પૂછ્યું કે તે કઈ ભાષામાં વાત કરીએ, તો કે એક કે ભાષા નથી બોલી કીધી, પણ સાવ આમ નેમ તો સાવ કોરે કોરો. કેમ થયું? મને ખબર નથી કે આમાં કોઈ જુદી શક્તિ છે. હવે મને તો પૂછતો નહીં કે શું થયું, પણ એટલે આ દાખલો એટલા માટે આપતા કે આપણને કોક વખતે ગુમાન હોય કે આટલી ભાષા જાણીએ છીએ ને સુલતાન મોહમ્મદ શાહને આપણે જરાક માત કરીએ કે આપણું નોલેજ કેટલું બધું છે. એ નોલેજ બધું ક્યાં ગયું? જેવું અંદર દાખલ થયો અને બહાર નીકળો, પણ ન તો સલામ અલેકુમ કે ન ખુદા હાફિઝ, પાંચ મિનિટ બેસીને આવ્યો એવો ધોઈને મૂળા જેવો પાછો વળ્યો એવી હાલત થઈ. આ પ્રમાણે એ દાખલો આપતા. હવે પીર સબજાલીના ટાઈમે, આ એમની વાયદનો નહીં પણ એના ટાઈમે એક જે બનાવેલો કે પ્રેસિડેન્ટ વારસ કાસમ ખીમજી, મોમ્બાસા કાઉન્સિલના લગભગ 8-10 વર્ષ સુધી પ્રેસિડેન્ટશીપ એમણે ભોગવેલી. ભણેલા બહુ નહીં, જ્ઞાન ઘણું, અનુભવ સારો, પોતે વ્યાજ બટાવનો ધંધો કરે, અગાઉ વેપાર કરતા. પીર સબજાલી જયારે સ્પેશિયલ કમિશનર તરીકે આવ્યા ત્યારે એમના ઘેર ઉતરેલા અને જેટલી જેટલી મુલાકાતો થઈ મોમ્બાસાની અંદર, એ ટાઈમે એમના ઘરે મોમ્બાસામાં જે નિયાલી બ્રિજ છે એની સામે એમનો શાંભો હતો, જેમાં બહુ સરસ બંગલો હતો, ત્યાં એમનો ઉતારો. અને રાતના પછી 8-8:30 વાગ્યાથી ડાયરો ભરાય કે પરોળે 2-2 વાગ્યા સુધી માણસો જેને ઇન્વાઇટ કરવામાં આવેલા હોય તેઓ ત્યાં જાય અને અવનવી વાતો પીર સબજાલી એમને ત્યાં સંભળાવતા. જે કહેવત જે આપણા જ્ઞાનમાં છે કે મોટી થયેલી હતી, પીર સબજાલીને એમ થયું કે અહીંયા એક સ્કૂલની બહુ જરૂર છે અને મોમ્બાસા ખાતે આવી જો સ્કૂલ એક બંધાય તો બહુ જ સારું. એમણે આસ્તે આસ્તે સમજાવટથી વારસ કાસુમ ખીમજી પાસેથી 1.5 લાખ શિલિંગ, એ વખતે 1.5 લાખ એટલે આજના 15 લાખ નહીં કદાચ 20 લાખથી પણ વધારે ગણાય ઇન્ફ્લેશનના ટાઈમે, એવડી રકમ એમની પાસેથી મેળવી અને સ્કૂલને માટે મૌલાના સુલતાન મોહમ્મદ શાહને એમણે તાર કરેલો કે આ પ્રમાણે એણે સખાવત કરેલી છે. ત્યારથી પ્રેસિડેન્ટ વારસ કાસુમ ખીમજી એમના હૃદયની અંદર જે પલટો આવ્યો એટલો બધો મોટો પલટો હતો કે એમની સાથે વાત કરો ને કોઈ એવી વાત આવે તો એમના આંખમાં જળજળી આવી જાય, દિલ પોચું થઈ જાય વગેરે. અને જ્યારે એમણે ગુજરી ગયા ત્યારે આજ દિવસ સુધી સુલતાન મોહમ્મદ શાહે કોઈની પહોંચ નથી આપી. પ્રેઇંગ ફોર ઇટર્નલ પીસ, દુઆ આશીષ આપે એટલે આપણને ઇટર્નલ પીસ મળી ગઈ, વાત પતી ગઈ. પણ આના માટે જે તાલીકો આવ્યો એ કે વઝીર કાસુમ ખીમજી હેઝ સર્વડ મી ફેથફુલી એન્ડ ઓનેસ્ટલી ફોર મેની મેની યર્સ. હી હેઝ ગોન સ્ટ્રેટ ટુ હેવન, એ સીધા સ્વર્ગમાં ગયા છે. એના કુટુંબને દિલસોજી આપી વગેરે. આ પહોંચ સુલતાન મોહમ્મદ શાહની સ્વર્ગમાં જવાની પ્રેસિડેન્ટ કાસુમ ખીમજીને માટે આપેલી. પણ એના જીવનમાં કેટલો મોટો પલટો આવ્યો એના માટે આ ખાસી મેં દ્રષ્ટાંત તમારી સમક્ષ રજૂ કરેલું છે. હવે પીર સબજાની સાથે મોમ્બાસા અને તાંઝાનિયામાં એટલે એ વખતે ટાંગાનિકા એ પેઢી એક બહુ જ નામાંકિત આપણી ઇસ્માઇલી પેઢી કે જેમની સખાવતો પણ ઘણી મોટી છે, ઈમાનદાર કુટુંબ છે, જેમની સેવાઓ પણ ઘણી છે. એમણે એક વખતે 1 લાખ રૂપિયાનો ડ્રાફ્ટ પીર સબજાલીને આપેલો કે તમે આ 1 લાખ રૂપિયાનો ડ્રાફ્ટ અમારા વતી સુલતાન મોહમ્મદ શાહને પહોંચાડો, કે એમની ઈચ્છા હોય એ ઇસ્ટ આફ્રિકામાં દુનિયાના કોઈ પણ ભાગમાં આ 1 લાખ રૂપિયા એમની જ્યાં ઈચ્છા હોય ત્યાં એનો ઉપયોગ કરે અને અમને એના માટે કોઈ પણ અનકન્ડિશનલ આ રકમ અમે મોકલાવીએ છીએ. પીર સબજાલીએ આ રકમ મૌલાના સુલતાન મોહમ્મદ શાહ પાસે રજૂ કરી કે આ ડ્રાફ્ટ છે અને આ સુલતાન મોહમ્મદ શાહે કહ્યું કે આ ડ્રાફ્ટ પાછો લે. વો લોકો બોલો એમાં અમકો અભી પૈસા નહીં ચાહીએ, સેવા ચાહીએ. કે પૈસા હવે અમને પૈસાની જરૂર નથી કોમને માટે, અમને તમારી સેવાની જરૂર છે. કે સબજાલી તો એકદમ છોભીલા પડી ગયા, ખુદાવીને બહુ હુકથી અને પૈસા આપેલા છે બરાબર છે. ફરીથી કહ્યું ઇસકુ બોલો અમકો સેવા ચાહીએ. એ ડ્રાફ્ટ જેવો લઈ આવ્યા એવો પાછો ડ્રાફ્ટ આવીને એમણે સોંપી દીધેલો. આજ પણ એ આ લોકો બહુ જ સારા નામાંકિત માણસો છે. પણ આ સુલતાન મોહમ્મદ શાહે એ વખતે જે કીધેલું અને જે પીર સબજાલીએ જેનો દાખલો આપેલો એ ખાલી એક દાખલા રૂપે મેં તમારી સમક્ષ રજૂ કરેલો છે. હવે 1937 સાલની અંદર સુલતાન મોહમ્મદ શાહ જ્યારે ગોલ્ડન જ્યુબિલી વિઝિટ ઉપર પધાર્યા ત્યારે પહેલી વિઝિટ મોમ્બાસા ખાતે હતી અને એ વખતે મહેમાનીઓ વગેરેની જે ગોઠવણ કરવામાં આવેલી હતી કે જે ગોઠવણ પછી આખા ઇસ્ટ આફ્રિકામાં થયેલી કે અત્યારે જે આપણે 2-2 જણ ગ્રુપમાં જઈએ છીએ એમ નહીં પણ દરેક ફેમિલીવાર એક ગ્રુપ બેઠેલું હોય અને સાઈડ ઉપર મૌલાની ખુરશી રાખવામાં આવેલી હોય ત્યાં પછી મૌલાના સુલતાન મોહમ્મદ શાહ ખબર અંતર પૂછે, ફેમિલીને એનો અહેવાલ પૂછે, કોઈ પ્રોબ્લેમ હોય તો પૂછે, ખૂબ ખૂબ ટાઈમ આપતા અને એ વખતે ખૂબ લાડ લડાવતા. એ પ્રથા જ્યારે શરૂ થઈ ત્યારે મોમ્બાસાની અંદર જુદી જુદી મહેમાનીઓમાં એક વખતે મારી મહેમાનીનો જ્યારે ચાન્સ મળ્યો ત્યારે મૌલાના સુલતાન મોહમ્મદ શાહ પૂછે છે, મહેરબાની કરીને ફરીથી હું ચોખ્ખડ કરું છું, કોઈ પણ આનો અર્થ ઊંધો ન લઈએ કે કોઈ પણ કોઈ બણગા ફૂંકવાની કે વાત નથી, પણ જે જે ચીજો બનવા પામેલી છે કે જેનાથી આપણને કંઈ જાણવાનું મળે કે જેમાં પ્રોફેસી કોને કહે છે, એ આગાહી કોને કહે છે અને જાણકારી એ દિન દુનિયાનો બાદશાહ છે, ત્રિકાળ જ્ઞાની છે, ભૂતકાળ શું હતું, વર્તમાન શું છે અને ભવિષ્યમાં શું થવાનું છે એ સમજનાર એ જ છે, આપણી કોઈ ગુંજાશ કે તાકાત નથી. એમને પૂછ્યું કે વોટ આર યુ ડુઈંગ, મેં કહ્યું કે ખુદાવીન મારી લંડન મેટ્રિકુલેશનની પરીક્ષા ગઈકાલ 17 જાન્યુઆરીના પૂરી થયેલી છે. વેન આર યુ એક્સપેક્ટિંગ યોર રિઝલ્ટ? રિઝલ્ટ ક્યારે આવશે? મેં કહ્યું કે 3 મહિના લાગે છે. મને કહ્યું કે યુ વિલ પાસ. 3 મહિના હજી પેપર તો મોબાસામાં જ પડેલા છે, તો લંડન ગયા પણ નથી એક્ઝામિન થવાને માટે. મને કહ્યું યુ વિલ પાસ. પછી પૂછે છે કે હવે તારો શું ઈરાદો છે, શું કરવા માગે છે? હું વિચારમાં પડી ગયો. મેં કહ્યું કે કદાચ આઈ હેવ નેવર ગીવન એની થોટ ટુ ધીસ મેટર. મેં કોઈ વિચાર નથી કર્યો કે શું કરવું. ફરીથી પૂછ્યું, આફ્ટર ઓલ વોટ ઇઝ યોર ઇન્ટેન્શન? ખુદા ટુ ટેલ યુ ધી ટ્રુથ કે મેં કોઈ સાવ બ્લેન્ક જ છું, શું કરવું અને શું ન કરવું કંઈ નક્કી નથી કરેલું. અને કહ્યું, લુક આઈ વિલ ટેલ યુ યુ ડુ વોટ. હું કહું છું કે તારે શું કરવું, કે આજથી 3 વર્ષ તારે નોકરી કરવી, 3 વર્ષ પછી તારે વેપારમાં જંપ લાવવું. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? મેં કહ્યું યસ ભાઈ. 3 વર્ષ, ઇટ શુડ નોટ બી ધી ઇન્સ્યોરન્સ કંપની, ઇટ શુડ નોટ બી ધી શિપિંગ કંપની, ઇટ શુડ નોટ બી એની વેરી બિગ બિગ ફર્મ, બટ ઇટ શુડ બી સ્ટ્રીકલી ધી કોમર્શિયલ ફર્મ. ઇન્સ્યોરન્સ કંપનીમાં નહીં, કે કોઈ બેંકમાં નહીં, કે કોઈ એવી શિપિંગ કંપનીમાં નહીં, પણ એવી કંપનીમાં કે જ્યાં તને પર્સનલ પૂરેપૂરો બિઝનેસનો અનુભવ મળે એવી જગ્યાએ તું નોકરી કરજે. 3 વર્ષ પૂરા થાય એટલે વેપારની અંદર જંપ લાવજો. હવે જો આ 3 વર્ષ ઉપર એમણે ભાર આપેલું, ફરીથી મને કહ્યું કે 3 યર્સ નો મોર. 3 વર્ષ શા માટે કીધેલા? 37ની સાલ હતી, 39માં લડાઈ ફાટી નીકળવાની હતી, અને લડાઈના વેપારો અને ચાન્સીસ અને આખી આપણી જે બધી ચડતી છે એને આપણે વેપારની અંદર ખૂબ ખૂબ લાભો મેળવ્યા એ ગાળો એ હતો. એટલે એ દૂરંદેશી એમની પાસે હતી, આપણને કોઈને ખબર ન હતી. એટલે એમણે 3 વર્ષ ઉપર જોર મારીને કીધેલું, અને એ હિસાબે આ 3 વર્ષના ગાળા દરમિયાન મારે પછી એ નોકરી છોડી અને મારો પોતાનો બિઝનેસ શરૂ કરવો એ મને ઓર્ડર કરેલો, અને એ ઓર્ડર પ્રમાણે મેં અમલ કરેલો. પણ હવે એવી પેઢી ગોતવી કેમ? એ વખતે કરીમજી જીવનજી એન્ડ કંપની, કે જે બહુ મોટી પેઢી પણ સ્ટ્રીકલી વેપારી પેઢી, કે જેની પાસે કાપડની લાઇન, સનરીઝની લાઇન, પ્રાઇમસની લાઇન, બત્તીની લાઇન, કે જે નામ આપો એ બધી ચીજો એમની પાસે નાની મોટી હોય. હવે એમની સાથે મારા મરૂમ પિતાશ્રીનો બહુ સારો સંબંધ હતો. એમના મેનેજર તૈયબ અલી આદમજી, એમની સાથે મારા પિતાશ્રીએ વાત કરેલી કે મારે રમઝાનને તમારી સાથે નોકરીમાં રાખવો છે, 1 સેન્ટ પણ પગાર નથી જોતો, પણ તમે એને ટ્રેન કરો. એણે કહ્યું કે ભલે, મને કોઈ જાતનો વાંધો નથી. એ કે હું એને પહેલા ડિસ્પેચ ક્લાર્ક તરીકે રાખીશ, પછી એને હું જે માલો એક્સપોર્ટ થાય છે એના ઉપર રાખીશ, કેશ ઉપર રાખીશ, બુકકીપિંગ ઉપર આપીશ, શોર્ટ હેન્ડ અને ટાઈપિંગ હું શીખેલો હતો, કે ત્યાર પછી એને નોટ ડિક્ટેટ કરાવીશ, એને પછી સફર ઉપર મોકલાવીશ બિઝનેસ કેનવાસ કરવા માટે, અને પછી મારા એસિસ્ટન્ટ તરીકે રાખીશ, એ પ્રમાણે હું ટ્રેનિંગ આપીશ કે કેટલા વખત માટે એને રાખવો છે. એટલે મારા પિતાશ્રીને કહ્યું કે 2 થી 3 વર્ષ. તો કે ભલે. અને મોલાની કૃપા હતી એટલે આ માણસના દિનમાં પણ સૂજ્યું, અને એણે મને ડિસ્પેચ ક્લાર્કથી શરૂ કરી અને છેટો છેટ સુધી આ બધા ડિપાર્ટમેન્ટ એક પછી એક ક્રોસ કરતા કરતા પોતાના એસિસ્ટન્ટ સુધી રાખી, અને 3 વર્ષના ગાળા પછી હું ત્યાંથી છૂટો થઈ અને અમારું બિઝનેસ અમે શરૂ કરેલું. આ એક વાત. અમારી બાજુમાં હવે એ વખતે સુલતાન મુશા બેસતા 1, 2, 3 અને 4 ખુરશીઓ રાખવામાં આવતી હતી. એક ખુરશી ઉપર જે મહેમાની પતી જાય એ ખુરશી પાછી 5મી રોમાં ચાલી જાય. આજુબાજુમાં આપણે બધું, કારણ કે સુલતાન મુશાનો અવાજ બહુ જ પહાડી અને આમ આપણને તરત પરસી જાય એવો હતો, બાજુમાં એક મહેમાની હતી, ત્યાં જે કુટુંબ બેઠેલું હતું એમાં ફક્ત 2 જણા. સુલતાન મહમદ શાહ પૂછે છે કે બચ્ચા ક્યાં છે? તો બાઈને જરાક લાગી આવ્યું. એને કહ્યું કે બચ્ચા નથી. કેટલો વખત તેઓ વિવાહ કર્યા? કે 12 વર્ષ થયા છે. ત્યારે ફતેલી ભારત, કાઉન્ટ ફતેલી દાદા, એમને કહે છે, મુખી, એ વખતે મુખી હતા, આ જે ફ્રૂટ પડેલું છે એપલ લાવ. એપલ લઈ અને પહેલી વાર છે મૌલાના સુલતાન મહોશાને આપ્યું. એ ભાઈના ખોડામાં એપલ મૂક્યું અને કહ્યું કે ઇન્શાલ્લાહ હું દુઆ કરું છું કે તારે ઘેર ઓલાદ થશે. અને 12 મહિના પછી એ બાઈને ડિલિવરી આવી અને એ બાઈની જે છોકરી હતી એ છોકરી આજે કેલગરીમાં છે. એ એક મહેમાની, બાજુમાં બીજી મહેમાની હતી, ત્યાં આખું કુટુંબ બેઠેલું હતું. ત્યાં જે મુખ્ય માણસ હતા ફેમિલીના એને પૂછે છે કે તારી તબિયત બરાબર નથી, તને કઈ તકલીફ છે? કે મને દમની બીમારી છે. કેટલા વખત થયા? તો એને કહ્યું કે લગભગ 25 થી પણ વધારે વર્ષ થયા છે. જો સવારના એક આખી આખો બાકુલો દહીંનો ભરીને લેજે. એટલે આ માણસ બિચારો ગભરાઈ જ ગયો કે મેં બોલવામાં કાંઈ ભૂલ કરી છે કે દહીં અને દમને બેને બાપદાદાનું વેર અને આ દહીંની વાત થાય છે. એટલે એને ખુદાની મને દમની બીમારી છે. મુખી ઇસકુ બોલો દો દફે દહીં લે. આ એક સવાર અને એક સાંજના બે વખત દહીં લે કે તારી બીમારી મૂળમાંથી નીકળી જશે, જરા પણ ગભરાતો નહીં. અને મીઠું તાજું દહીં હંમેશનું હંમેશ, આજનું દહીં પછી કાલ ઉપર ન હોવું જોઈએ. કે એને વાત કરીએ કે ચોથી મહેમાનીની અંદર સ્ટુડન્ટ કે જેણે શાળા છોડેલી હતી, થોડોક જ ટાઈમ થયેલો હતો, એમાં સુલતાન મહોશાએ જોયું કે જે કુટુંબના મેઇન માણસ નહીં પણ જેનો છોકરો આ હતો એને પૂછે છે કે તબિયત કેમ છે. એણે કહ્યું કે ખુદાનું વજન મારું હમણાં બહુ ઘટી ગયેલું છે. બીમારી છે કે ના? કોઈ જાતની તકલીફ છે? ના. કેમ ઘટે છે વજન એ ખબર નહોતી. ત્યારે સુલતાન મહોશાએ જે ફ્રૂટ પડેલું હતું એમાંથી એક ગ્રેફ લીધી હતી. ગ્રેફ લઈ પોતાના નખથી ગ્રેફ છોલી. એને કહ્યું કે મોઢું ખોલ. એટલે આ જે હતો એને એમ થયું કે સુલતાન મહોશા મને ગ્રેફ આપે છે, એટલે પોતાના હાથમાં ગ્રેફ લેવા ગયો કે નહીં, તારું મોઢું ખોલ. મોઢું ખોલાવીને પોતાએ ગ્રેફ એને મોઢામાં મૂકી એને કહ્યું કે જો તારી બીમારી ચાલી જશે, કોઈ બીમારી નથી, તારું વજન ઘટે છે, હવે પછી તને કોઈ એવી બીમારી નહીં રહે અને જરા પણ ગભરાતો નહીં. એ ભાઈ આજે વેનકુવરની અંદર છે, આપણી ગોલ્ડન એજ ક્લબના પણ મેમ્બર છે. અને આજે ખુદાની મહેરબાનીથી કોઈ પ્રોબ્લેમ નથી. આ વાતને આજ કેટલા 50 વર્ષના વાણા જીતી ગયા છે. એટલે ખાલી એક વાત આપણે સમજવા જેવી છે કે ઇમામ જેને તમે આપણે મોજી જાય કે નહીં, પણ પ્રોફેસી કે કોણ બીમાર છે અને શું ચીજની જરૂર છે, કોને ઓલાદ આપવાની છે કોને નથી આપવાની. પીર સબજાલીનો ખુદ દાખલો હું તમને આપું કે પીર સબજાલીને ત્યાં ઓલાદ ન હતી. એમની વાઇફ બહુ જ વ્યાધિ કરતા એ કહેતા
બધા શું બોલો બોલો છો?
નાના માવિત્રો, દર વખતે આપણે શરૂ કરીએ છીએ તો મોલા બાપા તડકો મોકલે છે, પણ આજે મોલા બાપા ખુશી થઈને આપણા માટે બરકત મોકલી છે. એટલે જ એમ કોઈમાં વરસાદ પડે છે કે આપણા માટે બરકત બરકત થઈ પડે. આજના આવી વેધરમાં વરસાદમાં આપ માવિત્રોએ આટલી મહેનત લઈ અહીંયા સૌ પધારેલા છો, જેના માટે ગોલ્ડન એજ ક્લબ કમિટી વતી આપનો ઘણો ઘણો આભાર માનીએ છીએ. અને આ આપના ઉત્તેજન થકી જ ક્લબમાં અમને પણ હિંમત આવે છે અને કામ કરવાનું દિલ થાય છે અને ઉત્સાહ મળે છે, જેથી આપે આ જે મહેનત આજે ઉઠાવી છે તેના માટે ફરીથી આપ સર્વેનો ઘણો ઘણો આભાર વ્યક્ત કરીએ છીએ. અને આશા રાખીએ છીએ કે હંમેશા તડકો વરસાદ ગમે તે હોય તમે જરૂર મહેનત કરીને હાજરી આપશો તો ક્લબને ઉત્તેજન મળશે. આજના આપનો વધારે ટાઈમ ન લેતા સ્પીકર વારસ સાહેબ રમઝાનભાઈ ડોસાને તેમનો લેક્ચર શરૂ કરવા રજા આપીશ. પરંતુ આપ સદે એમને એટલા ઓળખો છો કે મને ખબર નથી એમને કંઈ ઇન્ટ્રોડક્શનની જરૂર હોય, છતાં મારી ફરજ પ્રમાણે